અલકા માણસ ને લાજ શરમ નથી હોતી. માણસની નીચતા કોને કહેવાય? જાતિથી નહીં, સ્વભાવથી. જાતિથી ગમે તેવો માણસ મહાન પણ થઈ શકે છે, સ્વભાવથી ગમે તેવો મોટો માણસ નીચ અને અલકટ થઈ શકે છે. લક્ષ્મણજીનું કહેવું આ છે. ધૂર એ ધૂર જ છે, લોકોના પદમાં પગની અંદર જ ઠોકરો ખાવાને માટે ધૂર સર્જાયેલી છે. પણ એ જયારે માથે ચડે એટલે જોયું કે આટલી બધી ઠોકરો ખાવા વાળું અને જે ધૂળ છે પાણી સરસ મજાના પાણીમાં મળે તો એ કાદવ જ કરે અને ઉડે તો આંખમાં પડે, માથે પડે, શરીરે પડે, નુકસાન જ કરે. એટલે કહ્યું નીચકો ધૂરી સમાન લાત હુમારે ચડત. આટલા બધા પદ પ્રહાર ખાવા છતાંય, સજાઓ થવા છતાંય આખરે એ પોતે તો ગંદકી ઉભી કરે જ, પણ બીજાને પણ ગંદા કરે છે. આ છે રાજરમત. માણસના જીવનની અંદર જયારે વિકૃતિઓ આવે ને ત્યારે એ ધૂળ જેવો બની જાય છે. એની વિકૃતિઓ એને પોતાને તો ગંદી કરે, બગાડે છે, પણ ધૂળની માફક સામા માણસના માથે ચડી, શરીરે પડી અને સામાને પણ ગંદી દેખાય. લક્ષ્મણજી, જે કઈ આ પરિસ્થિતિ છે, પરિસ્થિતિ બરાબર છે, પણ પરિસ્થિતિનું આંકલન કરવા માટે જે વ્યક્તિ સામે છે એના માટે આ ઉચિત નથી. મનમાં ભરતજીને લક્ષમાં રાખીને લક્ષ્મણજી આ બધું જ બોલી રહ્યા છે. આગળ કહેલું છે ને, ગામડામાં કહેવાનું હોય વહુને અને ભેંસ અગાડી બધું, એમ લક્ષ્મણજીને આ બધી જ વાત ભરતજીને લક્ષમાં રાખીને કરવાની છે. તો એ ધૂળ, એ અલકટતા, આ બધું જ લક્ષ્મણજીએ કદાચ આવેશમાં ભરતજીના માથે થોપી દીધેલું છે. છે નહીં, છતાંય કોઈને માથે ચડાવી દેવામાં આવે? એટલે જો લક્ષ્મણજી એમ કહેતા હોય કે હું ક્ષત્રિય જાતિનો છું, રઘુવંશનો છું, ભગવાનનો ભાઈ છું, તો ભરતજી અને લક્ષ્મણજી વચ્ચે એમાં કઈ તફાવત નથી, બધું જ બંનેમાં સરખું છે. પણ જયારે વૃત્તિઓની અંદર ફેરફાર થાય, લક્ષ્મણજી આવેશમાં છે અને એક મનની અંદર એક ભ્રાંતિ છે, કોઈની ઉપર આર ચડાવવાની વાત છે આવેશમાં, સાચું નથી. એટલે પણ કહેવાની વાત બહુ ચોક્કસ છે કે અલકો માણસ, અતિ અલકો માણસ, સ્વભાવનો, વૃત્તિઓનો, વિકૃતિઓનો અલકો માણસ ક્યારે ક્યાં ચડીને માથે ચડીને બેસી જાય કોઈને, અને એ બધાને જ ગંદા કરે, વિકૃત કરી નાખે. એટલે લક્ષ્મણજી જે સાચું દર્શન છે એ કરાવી દીધું છે કે અલકા માણસો માથે ચડીને બેઠા પછીથી ગંદા છે ને ગંદા દેખાડે છે. એટલે ધૂળની જગ્યાએ કદાચ ભરતજી નો સંકલ્પ કર્યો હોય લક્ષ્મણજી, એવું લાગે. ઉઠી કરે જોરી રજાય સુમાગ, અને આટલી બધી છેક તળિયાની ભાષા વાપરી છે લક્ષ્મણજીએ, નીચ શબ્દ વાપરી દીધો, ધૂળ શબ્દ કહી દીધો. એટલે માણસે પોતાના મોઢેથી, મોટા મોઢે જયારે અલકી વાત થાય ત્યારે શોભતું નથી, શરમાવું પડે. એટલે લક્ષ્મણજી પોતે કુલવાન છે, પરિવાર ની અંદર પણ સારો એવો મોભો છે, ભાઈ છે ભગવાન ને. અને જયારે કોઈક કુલીન માણસ જયારે આવા અલકા શબ્દો બોલે કે ભાઈ તમારા મોઢે આ શબ્દો ન શોભે, શોભતા નથી, એમ લક્ષ્મણજીના મોઢેથી આ વાત શોભનીય નથી, ઈચ્છનીય નથી. છતાં આવા છેક તળિયાના શબ્દો વાપર્યા પછીથી એક આવેશ છે ને, ઉઠી કરજોરી ઉભા થયા. પણ ભગવાનની મર્યાદા રાખી છે, આપ પડીલ છો અને બિન પૂછે કછુ કહો ગોસાઈ, આપે નથી પૂછ્યું છતાંય કહું છું. આવેશમાં આવેલો માણસ ઘરના વડી લગાડી આવું જ બોલે ને, એટલે મર્યાદા તૂટે. પણ લક્ષ્મણજીએ મર્યાદા તૂટવા દીધી નથી, ઉઠી કરજોરી અને આજ્ઞા માંગી છે, પ્રભુ આપ કહો તો આમ કરી નાખો. જનક રાજાના ધનુષ ભંગ યજ્ઞના પ્રસંગે પણ આ જ વાત કરી છે, આયસો હોય તો આ ધનુષને ઉઠાવી લઉં અને જાણે એક રાડું એક તખલું તોડી નાખે એમ એને તોડી નાખું. એક નાના દડાની માફક, બોલની માફક આખા બ્રહ્માંડને ઉઠાવી શકું, ત્યાં ધનુષ શ્રી વશાતમાં છે. આવા આવેશમાં આવેલા હતા લક્ષ્મણજી, અને અહીંયા પણ એવા ને એવા આવેશમાં છે. અને એટલા માટે આ બધા આગળના શબ્દો એમણે બોલી તો ગયા, પણ એક વસ્તુ યાદ રાખજો, બોલ્યા પછીથી માણસને શરમાવવું પડે, પસ્તાવવું પડે. અને તે વખતે શું થાય, ત્યારે વડીલોએ સંભાળી લેવું પડે. આવેશમાં આવ્યા પછી, ઠંડો પડ્યા પછી પણ એને સંભાળી લેવું પડે, અને પોતાને એમ ના લાગે કે મારું અપમાન થયું છે. લક્ષ્મણજીએ હાથ ઉભા થઈ હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરી અને આજ્ઞા માંગી છે કે પ્રભુ હવે મને આજ્ઞા આપો. જાતે એકદમ દોડ મૂકી દીધી નથી, સાહસ કરી નાખ્યું નથી, આવેશમાં ને આવેશમાં છે, પણ હોશમાં છે, જોશની સાથે. અને એની આગળ કહ્યું, મનહુ બીર રસ સોવત જાગા, જાણે સુઈ ગયેલો હોય, જેમ સાપ હોય શાંતિથી પડ્યો હોય પણ એને છંછેડો તો તરત ફૂફાડો મારીને ઉભો થઈ જશે, એમ લક્ષ્મણજીમાં રહેલું વીર રસ એકદમ જાગ્રત થઈને સર્પની માફક. શેષાવતાર તો છે જ, એટલે સ્વભાવે પડેલું છે કે તરત ઉભા થઈ જવું આવેશમાં આવીને. મનહુ બીર રસ સોવત જાગા, ઊંઘતું સૂતેલું જોમ એકદમ જાગી ઉઠ્યું, અને પોતાની શક્તિનો પરિચય બતાવવા માટે તત્પર થયા છે. બતાવી નથી, જાણે કે માણસ ઊંઘેલામાંથી જાગ્યો હોય એમ આ વીર રસ જાગી ઉઠ્યો છે. કમર તો બાંધવી જ પડે ને, કેડ બાંધવી પડે, માથે જટા હતી એ પણ બાંધી લીધી, અને કેડ પણ કસી અને ભાથો પણ બરાબર કસી લીધો. આવેશ ની અંદર તૈયારી અને એવો આવેશ ની ધ્રુજારી પણ હોય, જયારે એનામાં ક્રોધ આવે પણ અતિ ક્રોધ થઈ જાય ને, ત્યારે માણસ આખો આમ ધ્રુજવા માંડે. અનુભવ્યું જ ખરું ક્યારે, આખું શરીર ધ્રુજે. તો અહીંયા કટી કસી નિસંગ કટી ભાથા, ભાથું સજ્જ કર્યું, ધનુષબાણ સજ્જ કર્યા, અને કેટલે સુધી રિવોલ્વર કાઢીને આંગળી ઉપર ટ્રેગર ઉપર આંગળી મૂકી દીધેલી હોય એમ ધનુષ ઉપર બાણ પણ ચડાવી દીધું. કેટલો આક્રોશ હશે, કેવો આવેશ હશે. અને સ્વાભાવિક છે, સગા ભાઈઓ છે, એક પિતાના જ સંતાનો છે, પણ વ્યવહાર કેવો છે? માણસને વ્યવહાર વિવશ બનાવી દેતો હોય છે. ક્યારે આવેશ, ક્યારે ક્રોધ, સંઘર્ષ, બધું જ. જીવન છે ને ત્યાં સુધી વ્યવહાર રહેવાનો છે, અને વ્યવહાર છે ત્યાં સુધી રાગદ્વેષ પણ રહેવાના. લક્ષ્મણજીને ભગવાન પ્રત્યે અનુરાગ છે, અને અત્યારે આ પરિસ્થિતિ પ્રમાણે ભરતજી જોડે દ્વેષ છે. જીવન છે, શ્વાસોશ્વાસ છે, ત્યાં સુધી વ્યવહાર રહેવાનો જ, અને વ્યવહાર છે ત્યાં સુધી રાગદ્વેષ રહેવાના, અને રાગદ્વેષ છે ત્યાં સુધી સંઘર્ષ પણ સુખ દુઃખે રહેવાના છે. તો જ્યાં લક્ષ્મણજીએ ધનુષ બાણ હાથમાં લીધા, ધનુષ ચડાવી પણ દીધું, કેળ પણ બાંધી, ઉભા પણ થઈ ગયા, આટલા છેક કિનારા ઉપર આવેલા સજ્જ થતા છે. અને જ્યાં સજ્જ થયા પછીથી
આજ રામ સેવક જસુલ્યું.
લો, માએ જે કર્તવ્ય માટે પ્રજા આપી છે, મોકલ્યા છે, બેટા જા રામની સેવામાં, સેવક તરીકે જવાનું છે. હા, માએ આજ્ઞા આપી છે ને, સેવક યશ લેવું. આજે હવે માએ મને આશીર્વાદ આપીને મોકલ્યો છે, અને સેવા કરવા જા તો સેવાનો યશ પણ આજે મેળવી લઉં. સેવામાંથી જશ મેળવવા માટે તો આગળ ને આગળ 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 દોડવા વાળા બહુ હોય, પણ પાછળ રહીને સેવા કરવા વાળા તો બહુ જૂજ મળે. આજ રામ સેવક યશ લેવું. અને લક્ષ્મણજી બે ડગલા આગળ નીકળી ગયા. ભક્તને અને ભગવાન વચ્ચેનો સંબંધ કેવો હોય છે, અને એમાં સમાજ વચ્ચે કેવો તૂટી પડે છે. પહેલા ભરતજીની ભક્તિની વચ્ચે, ભરતજી અને ભગવાનની ભક્તિ વચ્ચે ગોહરાજ તૂટી પડ્યા, પણ સમજ્યા. અહીંયા આગળ ઘરનો સગો ભાઈ ભક્ત અને ભગવાનની વચ્ચે તૂટી પડ્યો. હજુ આગળ ચિત્રકૂટમાં જયારે આવશે ને ત્યારે ઉપરથી દેવો પણ વચ્ચે આવીને પડશે, કે ભગવત ભક્ત અને ભગવાનને ક્યારે ભેગા ન થવા દેવા. જાણે કે સમાજે કંઈક આવી જ કંઈક ગાંઠ વાળી લીધી હોય, એની નિંદા કર્યા કરવી, એની કોઠલી કરવી, એને હેરાન કરવો,